સમય સાર ભગવાન કુનકુંદાચાર્ય રચિત સમય સાર અને સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 36મી ગાથા કરી રહ્યા છીએ. 36મી ગાથાનો ગાથાર્થ આપણે કર્યો છે. 35મી ગાથામાં જે વાત આવી એના પછીથી એક આશંકા કરી અને પૂછવામાં આવ્યું, શંકા નથી આશંકા છે. શંકા એટલે કે હું એમાં માનતો નથી એમ શંકા કરવી, એ મને માન્ય નથી એવા ભાવ સહિત જે કહેવામાં આવે છે એ શંકા હોય છે. આશંકા એટલે કે હા વાત તો તમારી બરાબર છે પણ મને હજી એમાં બરાબર સ્પષ્ટ થયું નથી એટલે મને એમાં સંદેહ રહ્યો છે, એ આશંકા છે. એટલે શંકા થવી એમાં તો વસ્તુ તત્વને માનવું નહીં એ પ્રકારે શંકા, અને જ્યારે આશંકા કહેવામાં આવી હોય ત્યારે સમજવું કે એમાં શંકાનો ભાવ નથી પણ મને એમાં કંઈક હજી સ્પષ્ટતા થઈ નથી એટલે એ આશંકાનો ભાવ છે. તો 35મી ગાથામાં જે વાત કરવામાં આવી એના પછીથી એમ અહીંયા કહ્યું કે અનુભૂતિથી પરભાવનું ભેદ જ્ઞાન કેવા પ્રકારે થયું. અનુભૂતિ થતાં જ વાત એમ કરીને કે અનુભૂતિ થતાં જ પરભાવ્યો પરભાવો છે એ પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે, પરભાવો ચાલ્યા જાય છે. એટલે જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે એમ 34મી ગાથામાં લીધું, અને ત્યાર પછીથી 35મી ગાથાની અંદર પણ એનો આખો દ્રષ્ટાંત સહિત વિસ્તાર કરી અને એ જણાવવામાં આવ્યું કે જે સમયે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે તો એ વખતે એવા ભાવ ઉત્પન્ન થતા નથી, વિકારી ભાવ વિભાવ ભાવ પરભાવ, અને એમ એ પ્રત્યાખ્યાન છે. એટલે એ પ્રત્યાખ્યાન છે એ આત્માના સ્વભાવ ભાવે રહેવાથી થાય છે, એ અનુભૂતિ છે એ તત્કાલ ઉત્પન્ન થાય છે. જ્યારે જાણવામાં આવે સ્વ અને પરનો ભેદ એટલે તરત જ અનુભૂતિ થાય છે. અને એવો શ્લોક પણ લેવામાં આવ્યો કે એમાં કોઈ સમયનો ભેદ નથી, 29મો શ્લોક પણ એ રીતે લીધો કે એમાં કઈ ક્રમ પડતો નથી. જેવું અહીંયા પરથી જુદાનું ભેદ જ્ઞાન કરે છે તો એમાં પર તરફ પછી લક્ષ્ય કરીને જુદું પાડવું એમ રહેતું નથી, એ સ્વ તરફ વળ્યો છે એ અનુભૂતિ થઈ છે એટલે પછી પરભાવો એનાથી જુદા થઈ જાય છે એનું પ્રત્યાખ્યાન વર્તે છે. એ વાત બધી કરવામાં આવી એટલે હવે એ વિશે એક આશંકા કરી એમાં કે એ અનુભૂતિથી પરભાવોનું ભેદ જ્ઞાન એટલે પરભાવો કઈ રીતે જુદા પડી જાય છે, એનાથી સ્વભાવમાં જતા સ્વભાવ તરફ વળતા એ બધા પરભાવો એને સ્પષ્ટપણે જુદા પડી જાય છે, એનું પ્રત્યાખ્યાન થઈ જાય છે, એ ભેદ જ્ઞાન થયું તે કઈ રીતે થાય છે એમ અહીંયા આશંકા કરી. પ્રથમ તો જે ભાવ ભાવક ભાવ મોહકર્મના ઉદયરૂપ ભાવ એના ભેદ જ્ઞાનનો પ્રકાર અહીંયા કહે છે, એટલે કે એનાથી કઈ રીતે ભેદ જ્ઞાન થાય છે એની વાત કરે છે. ભાવક ભાવ, ભાવક ભાવ એટલે મોહકર્મને ઉદયમાં આવતા એની સાથે એ ઉદયની સાથે જોડાતા જીવને જે ભાવ થયો ત્યારે એ ભાવ્ય થયું અને આ જે ઉદય આવ્યો કર્મનો ઉદય એને ભાવક કહેવાયો. તો એવા ભાવ ભાવ એટલે મોહકર્મનો ઉદય રૂપ ભાવ છે એનાથી એ ભેદ જ્ઞાન કઈ રીતે કરી લે છે એ વધારે સ્પષ્ટતા કરતા 36મી ગાથા કહેવામાં આવી. અને 36મી ગાથાના અર્થમાં આપણે એમ સમજ્યા કે મોહ છે એ કંઈ મારો નથી, મારો સંબંધી નથી, મોહ એ કંઈ પણ કોઈ રીતે મારો નથી, મારો સંબંધી નથી, મોહ રૂપે હું નથી, મારા રૂપે મોહ નથી. એમાં મારો કહેતા આત્માની વાત કરી, મારો એટલે આત્માનો નથી, મોહ એ મારો નથી, મારો કાંઈ સંબંધી નથી, હું માત્ર ઉપયોગ સ્વરૂપ જ છું. અને એવો ઉપયોગ સ્વરૂપ છું એમ જાણવું, હું મોહરૂપ નથી ને મોહ મારામાં નથી, મોહ કોઈ રીતે મારા સંબંધમાં નથી, હું તો માત્ર જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છું એમ જ્યારે જાણવામાં આવે, એવું જાણવું થાય, તો એને અહીંયા સિદ્ધાંતના જાણનારા, સ્વપરનું જેમણે ભેદ જ્ઞાન કર્યું છે એવા સ્વરૂપના જાણનારાઓ એને એમ કહે છે કે એ મોહથી નિર્મમત્વ થયું, એ મોહથી મમત્વ છૂટ્યું એમ કહેવામાં આવે છે. અને બીજો અર્થ પણ એમ લેવામાં આવ્યો કે એવું જાણવું છે એને મોહથી નિર્મમત્વ કહ્યું, તો બીજી રીતે અહીંયા બીજા અર્થમાં એમ કહ્યું કે જ્યારે એ મોહ મારો નથી, હું એક છું, એવો ઉપયોગ થાય આત્માનો, એવો ઉપયોગ થાય એટલે આત્મા એવી રીતે પોતે પોતાને જાણનારો થાય છે, તો એવા ઉપયોગને એ જ્ઞાની પુરુષો એમ કહે છે કે એ મમતા વિનાનો ભાવ છે, એટલે મોહ વિનાનો ભાવ છે, મોહ પ્રત્યેથી એ નિર્મમત્વ થયું છે, મોહ પ્રત્યેથી મમતા ગઈ છે. એટલે એ ઉપયોગ હોય કે જાણવું હોય, બંને મૂળ તો આત્મા જ છે, કેમ કે એ જાણનારો પણ એ આત્મા જ છે. મોહ મારો કાંઈ પણ સંબંધી નથી અને હું એક જ્ઞાન સ્વભાવી છું, ઉપયોગાત્મક લક્ષણ એ ચૈતન્યનું છે અને એવા ચેતન સ્વભાવી હું છું એમ એ જાણે છે, એવો જાણવા વાળો થાય છે, તે કોણ છે? એ પણ પોતે જ છે, એ ભગવાન આત્મા જ છે. એવો જ્ઞાન સ્વભાવી એ પણ ભગવાન આત્મા છે. અને એ જ્ઞાન દર્શન છે એ ઉપયોગાત્મક છે, એટલે જો એમ કહેવામાં આવે કે જ્યારે એનો ઉપયોગ એવો થયો છે કે મોહ મારો નથી અને હું એક રૂપ છું, તો એવો ઉપયોગ છે, તો એવો ઉપયોગ ને પણ મોહ વિનાનો કહ્યો, તો એ બંનેનો અર્થ તો એક જ થાય છે. બે રીતે અર્થ મૂકવામાં આવ્યા, પણ બંનેમાં ભગવાન આત્મા જ સમાયો છે, બંને દ્વારા ભગવાન આત્માની જ પ્રતીતિ થાય છે. એ ઉપયોગ કહો કે જાણનારો કહો, એ ઉપયોગ સ્વરૂપ અને જાણવા વાળો એ બંને આત્મા છે. નિજ સ્વરૂપની વાત કરી છે, નિજ આત્માની વાત કરી છે. અને એમ થતાં એ મોહ રહિત થાય છે. હવે એ ટીકામાં વિશેષ સમજાવે છે, મૂળ ગાથામાં આ વાત કરી અને હવે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે નિશ્ચયથી આ મારા અનુભવમાં ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવક રૂપ થતું જે પૂતગળ દ્રવ્ય, તેના વડે રચાયેલો જે મોહ, તે મારો કાંઈ પણ લાગતો વળગતો નથી. આ નિશ્ચયથી વાત કરી છે. શું ભાવક કોણ છે? ભાવક કોણ છે? એ કર્મ છે. અને કેવું? ફળ દેવાના સામર્થ્ય વાળું, એટલે એનો સ્થિતિબંધ પૂરો થાય અને પછી એ ફળ આપે છે એ વાત કરી છે. એનો સ્થિતિબંધ જે છે પૂરો થાય છે, એટલે હવે એ ફળ આપીને ખરી જાય છે, જે ઉદયમાં આવ્યું છે. ઉદયમાં આવે એટલે ફળ આપે, અને ઉદય જેટલો કાળ રહે એટલો કાળ સુધી એ ફળ આપે. દરેકનો ઉદય કાળ જુદો જુદો હોય, કોઈ એક વખતમાં એ ફળ આપી અને ખરી જાય, તો કોઈ ઘણો કાળ સુધી ફળ આપે. એટલે જેવું કર્મ બાંધ્યું છે એ પ્રમાણે એ ફળ આપે છે, એટલે એના ઉદયનો કાળ જુદો જુદો હોય. ઉદય વર્તે એટલો કાળ સુધી, ઉદય વર્તે એટલો કાળ સુધી ફળ આપે. ઘણા સમય સુધી માં ઘણા બધા કર્મ બાંધ્યા હોય, છતાં એનો ઉદય આવે એક વખતમાં અને એ ખરી જાય, એ ફળ આપી અને ખરી જાય એમ બને. જ્યારે કેટલીક વખત એવું બને કે એક વખતમાં બાંધ્યું હોય પણ એનો ઉદય આવે પછીથી એ ઘણો કાળ સુધી એમાં એ રૂપે ફળ આપે. હવે આયુષ્ય જે છે, તો આયુષ્ય કર્મનો ઉદય જન્મથી માંડીને મૃત્યુ સુધી એ ઉદયમાં વર્તે. બાંધ્યું હોય એક વખતમાં પણ ઉદયનો કાળ લાંબો. એટલે જેવું કર્મ હોય એ પ્રમાણે અહીંયા વાત આપણે એ કર્મની નથી લેવી, પણ અહીંયા વાત આપણે એ લેવી છે કે કર્મનો ઉદય આવ્યો છે એની વાત લેવી છે. અને કર્મનો ઉદય આવ્યો છે એટલે એ ફળ દેવાના સામર્થ્ય સહિત છે, એનું સામર્થ્ય હવે પ્રગટ થયું છે જે. અને અહીંયા તો મોહનીય કર્મની વાત લેવી છે આપણે. મોહ ચાર ઘાતી કર્મમાંનું એક મોહનીય કર્મ, જેને લીધે થઈ અને એમ કહેવાય કે જીવને રખડવાનું થાય છે. કૃપાળુ દેવે એમ કહ્યું છે કે આમાં ચાર ઘાતી કર્મમાં મુખ્ય મોહનીય, જેને લીધે થઈ અને એ ઊંધી માન્યતા કરાવે, ઊંધા પાટા બંધાવે, એવા શબ્દો કૃપાળુ દેવે વાપર્યા છે. એ મોહનીય કર્મનો ઉદય આવ્યો છે એટલે એ ભાવક થયું છે. એ ભાવક થઈ અને એના દ્વારા એ રચાયેલો જે મોહ ભાવક થયું છે, એના દ્વારા રચાયો છે તે મોહ, એટલે એને કારણે મોહ થયો છે, એ ઉદયમાં આવ્યું છે. અને જે સંયોગ આવ્યા છે, જે પરિસ્થિતિ રચાઈ છે, જે સંયોગો છે, એ તરફ મોહ થયો છે. તો કોને થયો છે? એ જીવને મોહ થાય છે અને એ અજ્ઞાન દશામાં એ મિથ્યાત્વને કારણે એને મોહ થાય છે. જેને જાણપણું થાય છે એને મોહ થતો નથી, એનો મોહ ચાલ્યો જાય છે. પણ જાણપણું કેવું થવું જોઈએ? તો કે એ એનાથી જુદો છે, એ મોહ જે છે એવો મોહ કરનારો ભાવ, એમાં રાગ કરનારો ભાવ કે દ્વેષ કરનારો ભાવ, એ મોહ છે. એ એનાથી એટલે એના સ્વભાવથી, એના આત્માથી એ જુદો છે, એવું જેને જાણપણું થયું એટલે એવું જેને જ્ઞાન થયું, એને પછી એવો મોહ થતો નથી કે જેમાં રાગ અને દ્વેષ થાય, એવો મોહ એને પછી થતો નથી. અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે એટલે અહીંયા જે વાત લેવામાં આવી છે એ સમ્યક દ્રષ્ટિ છે, એ જાણવા વાળો તો છે, પણ એને ચારિત્ર મોહનીયની વાત કરતા અહીંયા એમ કહે છે કે એ કર્મ ઉદયમાં વર્તે છે ત્યારે ભાવક રૂપ થતું જે પૂતગળ દ્રવ્ય, તેના વડે રચાયેલો જે મોહ, તે મારો કાંઈ પણ લાગતો વળગતો નથી. કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ ભાવનું પરમાર્થે પરના ભાવ વડે ભાવવું અશક્ય છે. મોહ મારો નથી, કંઈ પણ લાગતો વળગતો નથી, મને એની સાથે કાંઈ સંબંધ નથી, હું મોહરૂપ નથી, મોહ મારા રૂપે નથી. એનું કારણ શું? મોહ કેમ મારો નથી? મોહ મારો કોઈ રીતે સંબંધી કેમ નથી? એનું કારણ, તો કારણમાં એમ જણાવ્યું કે આત્મા એટલે હું જ્ઞાયક સ્વભાવ છું. પરમાર્થે મારું જે સ્વરૂપ છે એ તો જ્ઞાન સ્વભાવરૂપ સ્વરૂપ છે. હું ચેતન છું, હું ચેતન છું અને મારા જ્ઞાયક સ્વભાવપણે પરિણમનારો છું. એટલે મારી અંદર એવા જડના ભાવ, એટલે જે વિભાવ ભાવ છે તેને જડ કહી દીધા છે, એવા વિભાવ ભાવરૂપ પરિણમન થાય નહીં. એટલે મારામાં એવું વિભાવ ભાવરૂપે પરિણમન હોઈ શકે નહીં. નાયક સ્વભાવ છે એને એ પેલો મોહનો ભાવ, પરના લક્ષ્ય થતો ભાવ છે, એ જ્ઞાયક સ્વભાવને એ અન્ય ભાવરૂપે બદલાવી શકે નહીં, ફેરવી શકે નહીં. એટલા માટે અહીંયા એમ કહ્યું કે કારણ કે એક જ્ઞાયક સ્વભાવ ભાવનું પરમાર્થે પરના ભાવ વડે ભાવવું અશક્ય છે. પરના ભાવ વડે એ થવું અશક્ય છે. પરના ભાવ વડે એ બને, પરના ભાવરૂપે બને એ અશક્ય છે, થાય જ નહીં. નાયક સ્વભાવ એ પરના ભાવરૂપે થાય તો પછી આત્માનું સ્વરૂપ આવું રહી શકે જ નહીં. આત્મા જ્ઞાયક ભાવ છે, જ્ઞાયક સ્વભાવ છે એનો, એ જ્ઞાયક રૂપે ત્રિકાળ ત્રણેય કાળે રહ્યો છે. એ પરના ભાવરૂપે થઈ જાય એવું બને નહીં, એના સ્વરૂપમાં એવું થવું અશક્ય છે. એટલે જ્ઞાયક સ્વભાવ ભાવનો, અને જ્ઞાયક સ્વભાવ પણ કેવો છે? તો કે ટંકોત્કીર્ણ, એટલે પથ્થરની અંદર ટાંકડાથી જે રેખા કોતરી નાખવામાં આવી અને પછી ઘૂસી ન શકાય અને એમને એમ જ રહે એવી રીતે દર્શાવવું છે, એટલે ટંકોત્કીર્ણ વિશેષણ મૂક્યું છે. એક જ્ઞાયક સ્વભાવ ભાવ એનું પરમાર્થે પર પરના ભાવ વડે ભાવવું અશક્ય છે, બીજાના ભાવ વડે બદલાવો અશક્ય છે, એવું થઈ શકે જ નહીં, પરમાર્થ એ ન થાય. હા, વ્યવહારથી આપણે એમ કહીએ કે એ અન્ય ભાવે પરિણમે છે, તો એ વ્યવહારથી જે કહીએ છીએ એમાં તો શું છે, એ તો ઉપચાર કરવામાં આવ્યો છે એની ઉપર. કે ઉપચાર શા માટે કરવામાં આવ્યો કે પરભાવે પરિણમે છે એવો? કેમ કે એવું પર્યાયમાં થાય છે, એક યોગ્યતા એવી પડી છે એટલે ક્ષણિક યોગ્યતાને કારણે એ પરભાવે એનું પર્યાયમાં એવું પરિણમન થતું દેખાય છે. પણ એથી કરીને આત્માનું જે મૂળ તત્વ દ્રવ્ય એનો જ્ઞાયક સ્વભાવ અનંત ગુણોનો પિંડ એ કંઈ બદલાતો નથી, એ કંઈ અન્ય ભાવરૂપ થતો નથી, એ તો એવો ને એવો જ રહે છે. જે થઈ રહ્યું છે એ તો ક્ષણિક પર્યાયમાં થઈ રહ્યું છે, અને એ પર્યાય તો એ સમયે છે ને, પછી તો રહેતી નથી. એ સમય પૂરતી જે પર્યાય થાય છે અન્ય ભાવ એ પરિણમવા વાળી, પણ એથી કંઈ દ્રવ્ય બદલાઈ જતું નથી. આત્મદ્રવ્ય જે છે એ તો અંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ વાળું છે, તો એવું એવું જ રહે છે, એમાં કોઈ બદલાવ ફેરફાર થઈ શકતો નથી. એને કોઈ આવો મોહનો ભાવ કે વિકારી ભાવ કે રાગનો ભાવ કે દ્વેષનો ભાવ એ બદલી શકતા નથી. એટલે અહીંયા એમ કહ્યું કે એ મોહ છે તે કંઈ મારો લાગતો વળતો સંબંધી નથી, કારણ કે હું એક જ્ઞાન સ્વભાવી છું, અને પરમાર્થથી આવા જ્ઞાન સ્વભાવનું બદલાવું અથવા તો જ્ઞાન સ્વભાવ એ પરના ભાવે એનું ભાવવું થવું, એના પરના ભાવે એવું બનવું થવું એ શક્ય જ નથી. આ ચેતન છે ભગવાન આત્મા, અને પેલું છે તે જળ છે, એને જળ કહેવામાં આવ્યું છે. તો એ એક સમયનો એનો ભાવ, પણ એ પર્યાય રૂપે ભાવ થયો છે, એટલે ખરેખર એ ભાવ એનો નથી, એને આત્માથી જુદો ગણવામાં આવ્યો છે. જુદો એટલા માટે ગણવામાં આવ્યો છે કે જો એ જુદો ન હોય તો પછી એ કાયમ એમાં રહેવો જોઈએ. જો એ આત્માથી જુદો ન હોય તો એ કાયમ એમાં રહેવો જોઈએ ને, એ ક્યાં કાયમ રહે છે? જે આત્મામાં કાયમ ટકીને રહેતું નથી એ એનું ક્યાંથી હોય? જે આત્માની સાથે કાયમ રહેતું નથી ટકીને, એ વસ્તુ આત્માની હોઈ શકે જ નહીં. એટલે એ પરભાવને જડ કહી દીધો છે ભગવાન. આત્માને ચેતન કહ્યો ને એની સામે એ ભાવને જડ કહ્યો. જે એક એક પ્રકારની યોગ્યતા છે, ક્ષણિક યોગ્યતા છે, એ વખતે એવો વિકારી ભાવ થાય છે. એ કોને થાય છે? અજ્ઞાનીને થાય છે. જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, એની વાત અહીંયા નથી લીધી. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની માટે એ વાત લીધી છે કે એને જ્યારે પોતે પુરુષાર્થ કરી રહ્યો છે તો હજી ચારિત્ર મોહનીય એને ગયું નથી, તો ચારિત્ર મોહનીયનો ઉદય વર્તે છે. તો ચારિત્ર મોહનીયની જે પ્રકૃતિ 25 પ્રકૃતિ છે, એ 25 પ્રકૃતિઓ હજી ઉદયમાં છે, તો એ ફળ આપે છે, અને એ ફળ આપે છે. તો એથી કરીને થતો મોહ, એના પ્રત્યે રાગ કે દ્વેષના જે ભાવ છે, એને અહીંયા એ કહે છે કે એ મારો નથી, એ ક્ષણિક વસ્તુ છે, એ મારો નથી, અને એ ભાવે મારો જ્ઞાન સ્વભાવ છે એ થઈ શકે જ નહીં, કેમ કે એક કાયમ ટકવાવાળી વસ્તુ નથી. હું જ્ઞાન સ્વભાવી આત્મા, અને પેલું છે તે જળ છે, અચેતન છે. એક કારણ અહીંયા એ રીતે આપ્યું. મોહ મારો કંઈ પણ લાગતો વળગતો નથી, એના કારણ તરીકે આ વાત આપી. પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, અને એવું જ્ઞાયક પણ ત્રિકાળ રહ્યું છે એટલે તો કોઈ પણ જીવ સિદ્ધ થઈ શકે છે. જો એવું જ્ઞાયક પણ ત્રિકાળ જ્ઞાયક 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 જાણવા વાળો, માત્ર જ્ઞાન કરવા વાળો, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ન હોય તો એ સિદ્ધ સમાન ક્યાં કહેવાત જ નહીં. અને એ સિદ્ધ સમાન છે એટલું જ નહીં, એ સિદ્ધત્વ પ્રગટ કરી શકે છે, એ સિદ્ધ થઈ શકે છે, એ સિદ્ધ થાય છે. 6 મહિના અને 8 સમયના ગાળામાં 608 જીવ મુક્ત થાય છે એટલે મોક્ષે જાય છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મુક્ત થાય છે અથવા તો મોક્ષે જાય છે એમ કહીએ, અને એટલા જ જીવ નિત્ય નિબોધમાંથી બહાર આવે છે. એટલે એનો અર્થ શું થયો કે કોઈને કોઈ જીવ તો વર્તમાનમાં પણ મુક્ત થાય છે, મોક્ષની દશાને પ્રાપ્ત કરે છે. મુક્ત દશા, મોક્ષની દશા એટલે કર્મરહિત અવસ્થા છે. હવે એ તો નાસ્તિથી વાત કરી, કર્મરહિત અવસ્થા કહેવી એટલે મોક્ષ, એ તો નાસ્તિથી વાત કરી. પણ આસ્તિથી શું છે? તો કે પોતે પોતાના સ્વભાવ ભાવે શાશ્વત સુખ રૂપે, જ્ઞાન રૂપે, આનંદ અને શાંતિમાં હંમેશને માટે એ સ્થિર થઈ જાય છે. એ પોતે અલૌકિક આનંદ રૂપે, જે અવ્યાવાદ છે, જેમાં કંઈ ઓછા વધતું થતું નથી, એવો આનંદ છે, અલૌકિક છે. લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે જે એવો આનંદ આપી શકે. અને એવો આનંદ એક સરખો રહે છે, વધઘટ થતી નથી. અહીંયા તો લૌકિકમાં તો કોઈ પણ વસ્તુની પ્રાપ્તિને લીધે થતો આનંદ છે એ થોડો સમય રહે છે, પછી ધીરે 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 આનંદ ઓછો થઈ જાય. કાર નવી લઈ આવ્યો ત્યારે બહુ આનંદમાં હોઈએ, અને પછી એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ થાય એટલે પછી એનો આનંદ રહેતો નથી. એ બધું ક્ષણિક હોય છે, આનંદ જેવું કંઈ ખરેખર છે જ નહીં. જ્યારે અહીંયા તો શાશ્વત કાયમ એવો ને એવો આનંદ ટકી રહે છે, એવું ને એવું સુખ ટકી રહે છે, એવી ને એવી શાંતિ ટકી રહે છે, એવું ને એવું જ્ઞાન રહે છે, એવું ને એવું વીર્ય રહે છે, એમાં કોઈ વધઘટ થતી નથી, પૂર્ણપણે એ રહે છે, એવી એ દશા છે. અને જીવને પછી જે હલકો થયો છે એટલે કર્મની ઉપાધિ રહિત થયો છે, એટલે એ આ લોકાકાશના સૌથી અગ્રસ્થાન ઉપર ત્યાં બિરાજી જાય છે, શાશ્વત સુખની દશામાં, પરમ આનંદની દશામાં, શાંતિમાં એ બિરાજી જાય છે. એટલે એવો મોક્ષ તો અત્યારે વર્તમાનમાં પણ જીવોનો થઈ રહ્યો છે. છ મહિનાને આઠ સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. એનો અર્થ એ થયો કે એવું શુદ્ધ સ્વરૂપ એનું પોતાનું જીવનું છે તો એ પ્રગટ કરી શકે છે ને, એ મોક્ષ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે તો પ્રગટ કરી અને મોક્ષે જાય ને. એટલે કોઈ પણ જીવ છે તે મુક્ત સ્વરૂપ જ છે, મોક્ષ સ્વરૂપ જ છે, એ સિદ્ધ સમાન જ છે. અને એ જ્યારે એ પ્રગટ કરે છે તો એ સિદ્ધ થાય છે. એટલે બીજી રીતે કહીએ તો કે એવા મુક્ત સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ, શુદ્ધ ત્રણેય કાળ એક રૂપ જ્ઞાન સ્વભાવી આત્માની અંદર બીજો કોઈ ભાવ અંદર આવીને બેસી જાય, બીજો કોઈ ભાવ એને બદલાવી નાખે, એ શક્ય જ નથી, એ અશક્ય છે, એ અશક્ય છે. આ વાત અહીંયા આપણને કરી છે. આગળ કહે છે અહીંયા કે વળી અહીં સ્વયમેવ પોતે જાતે જ વિશ્વને, સમસ્ત વસ્તુઓને, વિશ્વને એટલે સમસ્ત વસ્તુઓને, સમસ્ત પદાર્થોને પ્રકાશવામાં ચતુર, પ્રકાશવામાં એ ચતુર છે, હોશિયાર છે, બરાબર જેમ છે તેમ જ પ્રકાશે એવો છે. અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપ સંપદા છે, એનો વિકાસ, જ્ઞાન વિકાસ થાય છે, એવા એવા ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ભાવ વડે, એવા ચૈતન્ય શક્તિ માત્ર, એવો એ જ્ઞાન સ્વભાવરૂપ ચેતન, જ્ઞાન અને દર્શન જેનો સ્વભાવ છે એવો ચેતન, એવા સ્વભાવ ભાવ વડે ભગવાન આત્મા જ જાણે છે કે, શું જાણે છે ભગવાન આત્મા? ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા. એ શું જાણે છે કે પરમાર્થે હું એક છું, તેથી પરમાર્થે હું એક છું, તેથી હું મોહ પ્રતિ નિર્મમ જ છું, તેથી હું મોહ પ્રત્યે મમતા વિનાનો જ છું. શું વાત કરી અહીંયા? વળી અહીં ભગવાન આત્મા જ જાણે છે કે પરમાર્થે હું એક છું, એક રૂપે જ છું, તેથી હું મોહ પ્રત્યે મમતા વિનાનો જ છું, હું એક જ રૂપ છું, જ્ઞાન સ્વભાવી જ છું, એટલે હું મોહ પ્રતિ નિર્મમ જ છું. હવે વચ્ચે જે વાત મૂકી છે એ બધા વિશેષણો છે, જે એને આપણે સમજીએ બીજી વાત લીધી છે. એટલે ખરેખર તો વાક્ય આ રીતે બને છે. શું, કઈ રીતે વાક્ય બને છે? કે ભગવાન આત્મા જ જાણે છે કે પરમાર્થે હું એક છું. હવે એ ભગવાન આત્માના વિશેષણ તરીકે અહીંયા એમ લેવામાં આવ્યું. શું લેવામાં આવ્યું? કે સ્વયં ભગવાન આત્મા જ જાણે છે, એમાં શું લેવામાં આવ્યું? કે જે સમસ્ત વિશ્વને પ્રકાશવામાં ચતુર છે અને પોતે વિકાસરૂપ એવી પોતાની નિરંતર શાશ્વતી પ્રતાપ સંપદા છે, એવો ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ એના વડે ભગવાન આત્મા જાણે છે કે પરમાર્થે હું એક છું અને એટલે હું મોહ પ્રત્યે નિર્મમ જ છું. હવે એના વચ્ચે જે વાત લીધી છે એ વાત એવી લીધી છે અહીંયા કે પરમાર્થે હું એક છું તેથી કરીને વાત તો લીધી, પણ વચમાં લીધું કે જોકે શું છે, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનનું એક ક્ષેત્રમાં રહ્યા છે. એ સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું એટલે એકબીજાને અવગાહન આપે છે, એકબીજા એક જ ક્ષેત્રમાં બધા દ્રવ્યો રહ્યા છે. ભગવાને છ દ્રવ્યો જોયા, છ દ્રવ્યો કહ્યા. તો છ દ્રવ્યો જે છે એ એક સાથે બધા એક ક્ષેત્રમાં રહ્યા છે. જે ક્ષેત્રમાં આત્મા છે, જીવ છે, એ જ ક્ષેત્રમાં ઉદ્ગળ પણ છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે, કાળાણું છે, આકાશ એક ક્ષેત્ર છે. એટલે છ એમાં એક ક્ષેત્રમાં રહ્યા છે. હવે એ એક ક્ષેત્રમાં રહ્યા છે કે જેને નિવારી શકાય નહીં, એ જુદા ક્ષેત્રમાંથી એનું નિવારણ કરી શકાય નહીં. એક ક્ષેત્રમાં રહેવા એમ અવગાહન આપવાનું, એનું નિવારણ કરવું અશક્ય છે. એટલે કહે છે કે જોકે સમસ્ત દ્રવ્યના પરસ્પર સાધારણ અવગાહનું એટલે એક ક્ષેત્ર અવગાહનું નિવારણ કરવું અશક્ય હોવાથી મારો આત્મા અને જળ એકમેક થઈ રહ્યા છે. એક જ ક્ષેત્રમાં રહ્યા છે પુદ્ગળ અને આ આત્મા, ચેતન ભગવાન આત્મા અને પુદ્ગળ જળ એ એક જ ક્ષેત્રમાં રહ્યા હોવાથી એકમેક થઈ રહ્યા છે. કેમ કે એવું એ એક ક્ષેત્ર વગાવવાનું નિવારણ થઈ શકતું નથી. એક ક્ષેત્રમાં જીવને અને પુદ્ગળને રહેવાપણું થાય છે તો એ નિવારી શકાય તેમ નથી. કેમ કે છ દ્રવ્યો લોકાકાશમાં રહ્યા છે, એમ છ દ્રવ્યો ભગવાને જોયા છે અને એ છ દ્રવ્યો એ એક જ ક્ષેત્રમાં હોય. ધર્માસ્તિકાએ પણ જ્યાં છે ત્યાં જ અધર્માસ્તિકાએ પણ છે. આકાશનો ભાગ છે એમાં કાળાણો પણ રહ્યા છે અને જીવ અને પૂતગળ પણ રહ્યા છે. એટલે છ દ્રવ્યો એક જ ક્ષેત્રમાં રહ્યા છે એને કંઈ આપણે નિવારી શકીએ એમ તો નથી. એ તો રહેશે જ. લોકાકાશની અંદર આ બધા છ છ છે, અલોકાકાશમાં માત્ર આકાશ છે. તો અહીંયા છ દ્રવ્ય જે છે એ અહીંયા રહ્યા છે તો એ છ દ્રવ્ય અહીંયા આકાશમાં રહ્યા છે એને આપણે કંઈ નિવારી શકીએ એમ તો નથી. એટલે એવું લાગે છે કે જીવ અને પૂતગળ જે એક જ ક્ષેત્રમાં રહ્યા છે એટલે એ એકમેક થઈ રહ્યા હોય એવું લાગે છે. તો પણ એમ કહ્યું ને, જોકે આવું એ પોતે આત્મા અને ચેતન આત્મા અને જળ એવું પૂતગળ બંને એકમેક થઈ રહ્યા છે એવું લાગે છે, તો પણ શિખંડની જેમ, અહીંયા પણ શિખંડની જેમ કહ્યું છે, શિખંડમાં પણ એવું એકમેક થઈ ગયું છે. એટલે એ શિખંડનું ઉદાહરણ આપે છે કે તો પણ શિખંડમાં પણ એ એકમેક થઈ ગયું છે અને અહીંયા પણ કહે છે કે તો પણ, પછી પાછું શિખંડના ઉદાહરણને યાદ કરીને કહે છે કે શિખંડની માફક. શું શિખંડની માફક? તો કે શિખંડ કઈ રીતે છે એમાં દહીં અને સાકર એકમેક થઈને રહ્યા છે, છતાં પણ એ બંનેના સ્વાદ જુદા અનુભવમાં આવે છે, સ્પષ્ટ અનુભવાય છે. એ ખટાશ પણ અનુભવાય છે અને મીઠાશ પણ અનુભવાય છે. એટલે એ સ્પષ્ટ અનુભવમાં આવે છે. શિખંડની માફક સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે હવે અહીંયા એને શિખંડની માફક શું અનુભવમાં આવે છે, શેનો સ્વાદ અનુભવમાં આવે છે? તો કે પોતે ચેતન છે એ અને પેલું પર જે હતું એ જડ, પોતે ચેતન સ્વભાવ છે એ હું અને પેલું જડ સ્વભાવ છે એ, પૂતગળ છે તે જડ સ્વભાવ છે. એ જ રીતે પરના લક્ષ્ય થતા ભાવો છે એને પણ જડ કયા છે. એ ચેતનનો ભાવ નથી, આત્માનો મૂળભૂત ભાવ નથી, સ્વભાવ ભાવ નથી. પોતે પોતાના સ્વભાવનો સ્વાદ માણે છે અને પેલો જે છે તે એક પરભાવનો સ્વાદ છે. એ બંને ભિન્ન છે. આ પોતાના સ્વભાવનો સ્વાદ માણે છે એ તો આનંદ રૂપ છે અને પરભાવ છે એ તો આકુળતા કરનારો દુઃખ દેનારો છે. એમ એ બંનેના સ્વાદ એને જુદા જુદા આવે છે. એ બંનેનો અનુભવ એને જુદો જુદો થાય છે એટલે એ જુદું પડી જાય છે, સ્પષ્ટ થઈ જાય છે કે એ પોતે એનાથી જુદો છે. પોતે સ્વભાવ એનો અને પેલો વિભાવ એ બંને જુદા છે એમ એને ભેદ જ્ઞાન વર્તે છે, એટલે એ મોહ પ્રત્યે એ નિર્મમ જ છે. આ બીજી રીતે કારણ સમજાવ્યું. કઈ રીતે કારણ સમજાવ્યું? કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, ભલે એ પરદ્રવ્યો બીજા દ્રવ્યોની સાથે રહ્યો છે, જીવ દ્રવ્ય પોતે એ બીજા દ્રવ્ય સાથે એક જ ક્ષેત્રમાં રહ્યું છે, તેથી એકરૂપ થયેલું દેખાય છે બીજા દ્રવ્ય સાથે, એટલે પૂતગળ સાથે. તેમ છતાં એ કંઈ પૂતગળમય બની જતું નથી. અને એમાં શિખંડનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું કે એમાં શિખંડમાં દહીં અને ખાંડ બંને ભેગા થયા છે, એકરૂપ થયા દેખાય છે, છતાં બંને સ્વભાવ દ્વારા જુદા પડે છે. એવી રીતે આ હું આત્મા જ્ઞાન સ્વભાવી એનો સ્વાદ માણું છું તો હું મને આનંદનો અનુભવ થાય છે, અને પેલા વિભાવ ભાવ મોહ એ પરભાવ છે એનો સ્વાદ મને આકુળતા રૂપે આવે છે, દુઃખ રૂપે આવે છે, એમ એ મારાથી જુદા છે, એટલે મને મોહ પ્રત્યે કોઈ મમત્વ છે નહીં. આ બે કારણ સમજાવવામાં આવ્યા. પહેલા કારણ શું સમજાવવામાં આવ્યું? પહેલું કારણ એ સમજાવવામાં આવ્યું કે મૂળ વાત જે સિદ્ધાંતની વાત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરી શકે, એ રીતે સમજાવવામાં આવ્યું કે મોહ છે એ પૂતગળ દ્રવ્ય વડે રચાયેલો છે, અને પૂતગળ દ્રવ્યની પર્યાય જે છે અત્યારે ઉદયમાં આવ્યું છે, તો એ કંઈ આત્માનું કંઈ કરી શકે નહીં. જ્ઞાન સ્વભાવી આત્માને પેલું પૂતગળ એની પર્યાય એ અત્યારે ઉદયમાં આવ્યું એનું શું કરે? એને બદલી શકે નહીં, એના પોતાના ભાવે પૂતગળના ભાવે એને ફેરવી શકે નહીં, એમ એક કારણ એ આપવામાં આવ્યું. અને બીજું કારણ, પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે ભલે એક ભેગો દેખાતો હોય પણ એને એનો સ્વાદ જુદો આવે છે, એના લક્ષણો જુદા છે, એના ચિહ્નો જુદા છે, અને પેલા મોહના લક્ષણ ચિહ્નો જુદા છે, એની અનુભૂતિ જુદી છે, એમ એ પોતે એનાથી ભિન્ન છે, એટલે એને મોહ પ્રત્યે કોઈ રાગ નથી, મોહ એનો ચાલ્યો ગયો છે, મોહ પ્રત્યે એને મમત્વ નથી, એમ અહીંયા બે કારણ દર્શાવવામાં આવ્યા. અને અહીંયા થોડી એની સ્પષ્ટતા આગળ લીધી છે ઉદાહરણની, કે કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી, પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સદાય હંમેશા એ પોતે પોતાના રૂપમાં જ રહ્યો છે, એ બદલાતો નથી, પોતે પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા હોય છતાં એ અનંત ગુણ એક રૂપે રહ્યા છે, અનુભવમાં પણ એક રૂપે આવે છે. એટલે એ વાત લે છે કે કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય આત્મપદાર્થ, સમય એટલે આત્મા, અથવા દરેક પદાર્થ, બીજો અર્થ સમયનો કરીએ તો દરેક પદાર્થ કોઈ પણ દ્રવ્ય, એવો ને એવો જ સ્થિત રહે છે. જેમ ભગવાન આત્મા એવો ને એવો જ રહે છે, એમ બીજા દ્રવ્યો પણ એવા ને એવા જ રહે છે, એમાં પણ કોઈ બદલાવ આવતો નથી, કોઈ પણ દ્રવ્ય બદલાતું નથી, પોતે એક રૂપે જ રહે છે, સોનું સોના રૂપે જ રહે છે, જીવ જીવ રૂપે જ રહે છે, માટી માટી રૂપે જ રહે છે, પૂતગળ પૂતગળ રૂપે જ રહે છે, અને જીવ જીવ રૂપે જ રહે છે. એટલે આત્મપદાર્થ અથવા તો દરેક દ્રવ્ય એ પોતે એકપણામાં પ્રાપ્ત હોવાથી પોતે પોતા રૂપે જ સ્થિત રહે છે, બીજા રૂપે થતા નથી. એટલે દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે, તેમાં દહીં અને ખાંડ એક જેવા માલુમ પડે છે, તો પણ પ્રગટરૂપ ખાટા મીઠા સ્વાદના ભેદથી જુદા જુદા જણાય છે, એના સ્વાદ દ્વારા, ખટાશ અને મીઠાશના સ્વાદ દ્વારા જુદા જુદા જણાય છે. તેવી રીતે દ્રવ્યોના લક્ષણ ભેદથી જડ ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે, મોહકર્મના ઉદયનો સ્વાદ રાગાદિક છે, તે ચેતનના નિજ સ્વભાવના સ્વાદથી જુદો છે. આ રીતે ભાવક ભાવ જે મોહનો ઉદય, એનાથી એને ભેદ જ્ઞાન થયું, એનાથી પોતે જુદો પડે છે. ભેદ જ્ઞાન કોનાથી કરવાનું છે? એને જીવે ભેદ જ્ઞાન કરવાનું છે, ને ભેદ જ્ઞાન કોનાથી કરવાનું છે? પોતે સ્વ છે ને બીજું બધું પર છે એમ બધાથી ભેદ જ્ઞાન કરવાનું છે, અને જગતના બધા પદાર્થો એને જે ઇન્દ્રિયો દ્વારા જણાઈ રહ્યા છે એ તો એને સ્પષ્ટ જુદા જણાય છે, પણ એની સૌથી નજીક રહેલું એનું શરીર, પૂતગળો શરીર, એનાથી પહેલા તો ભેદ જ્ઞાન કરવાનું છે કે આ શરીર જે છે તે જળ પૂતગળ છે અને હું ભગવાન આત્મા ચેતન છું. પછી તેથી આગળ વધીને મન દ્વારા જે વિકલ્પો કરે છે એ વિકલ્પો જે છે તે મનના છે અને મારા ભાવ જુદા છે, એ વિકલ્પ રૂપે હું નથી. વિકલ્પ જે છે તે ક્ષણિક વસ્તુ છે અને હું ભગવાન આત્મા એનાથી જુદો છું. અને વિકલ્પો સાથે રહેલા વિભાવ ભાવ, કેમ કે વિકલ્પો સાથે જે રહે છે એ તો પરને લક્ષે થતા ભાવો છે, આત્માને લક્ષે જે ભાવ થાય એમાં કોઈ વિકલ્પ હોતો નથી, એ તો નિર્વિકલ્પ દશામાં થાય છે. એટલે સ્વરૂપના લક્ષે થતા સ્વભાવ ભાવ જે છે એ તો નિર્વિકલ્પ છે, પણ વિકલ્પ સાથે રહેલા ભાવો એટલે પરના લક્ષે થતા જે કોઈ ભાવ, શુભ કે અશુભ ભાવ, એનાથી પણ એને ભેદ જ્ઞાન કરીને જુદા પડવાનું છે. શુભ અને અશુભ ભાવો અને એવા વિકલ્પો એ બધાથી એને જુદા પડવાનું છે, ભેદ જ્ઞાન કરી અને પોતે સ્વ ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ એકમાત્ર એક રૂપ એવો ને એવો ત્રિકાળ રહેવા વાળો અનાદિનો છે અને અનંતકાળ સુધી રહેશે એ જુદો છે, એમ એને ભેદ જ્ઞાન કરવાનું છે. અને અહીંયા એ મોહથી એ અહીંયા ભેદ જ્ઞાન કરે છે કે મોહ તે મારો નથી, મોહ રૂપે હું નથી, મારે અને મોહને કોઈ સંબંધ નથી. પહેલી લીટી ઉપર આવી જઈએ પાછા. આ શું વાત કરી હતી અહીંયા કે મોહ મારામાં નથી ને હું મોહ રૂપે નથી, એ વાત અહીંયા લીધી હતી સૌથી પહેલા જે શરૂઆત કરી, એ મારે મોહ સાથે કાંઈ સંબંધ નથી, મોહ કાંઈ પણ મારો લાગતો વળગતો નથી. અને એમ અહીંયા એ ભેદ જ્ઞાન કર્યું. અહીંયા ભાવાર્થમાં પંડિતજીજી એ વધારે સ્પષ્ટતાઓ કરી છે. આપણે ભાવાર્થ લઈએ. ભાવાર્થમાં કહે છે કે આ મોહ કર્મ છે તે જળ પૂતગળ દ્રવ્ય છે, તેનો ઉદય કલુષ એટલે મલિન ભાવરૂપ છે. મોહનીય કર્મ ના ઉદયને કારણે જે સંયોગો સર્જાય છે એ સંયોગો ભાવક થાય છે. ક્યારે ભાવક થાય છે? કે જ્યારે એ અજ્ઞાન દશામાં એનું લક્ષ કરી અને એ વિભાવ ભાવે પરિણમે છે તો એ જીવ એ ભાવ્ય થાય છે અને પેલા ભાવક થાય છે. પણ જે જ્ઞાની થયો છે, જે જાણવા વાળો થયો છે, એને એ ભાવક થતું નથી. એ મોહની કર્મનો ઉદય એ જળ કર્મ છે, એનો પૂતગળનો ઉદય છે. એટલે અહીંયા એને એમ કહ્યું કે એ જળ પૂતગળ છે અને એનો ઉદય એ મલિન ભાવ રૂપે છે. એનો ઉદય છે એ મલિન ભાવ રૂપે છે અને તે ભાવ પણ મોહ કર્મનો ભાવ હોવાથી પૂતગળનો જ વિકાર છે. એ મોહ ભાવ છે એ મોહ કર્મનો ભાવ હોવાને કારણે, મોહનીય કર્મના ઉદયને કારણે થતું હોવાથી એ પૂતગળનો જ વિકાર છે. કેમ કે મોહનીય કર્મને પૂતગળ કહ્યું તો એ એનો ભાવ છે, તો એ પૂતગળનો જ એ વિકાર થયો. અને આ ભાવકનો ભાવ છે તે એટલે આ કર્મનો ઉદય એ પૂતગળ કર્મનો ઉદય છે, એ મોહનીય કર્મનો ઉદય છે એટલે એ મોહ છે. અને એ મોહને પૂતગળનો એ ભાવ છે એટલે એને પણ વિકાર કહ્યો. અને આવો એ ભાવક ભાવ એટલે કર્મના ઉદયરૂપ જે ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે, જ્યારે એવો એ ભાવ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગ આદિ રૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદ જ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો આ જ્ઞાન દર્શનનો ઉપયોગ માત્ર છે. જ્યારે એવું ભેદ જ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિ તો એ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ છે અને આ કલુષતા એટલે મલિનતા એ રાગ દ્વેષ મોહ રૂપ છે, તે દ્રવ્ય કર્મ રૂપ જળ પૂતગળ દ્રવ્યની છે એમ જ્યારે જુદું પડે છે કે આ ચૈતન્યપણું છે એ જ્ઞાન દર્શન ઉપયોગમય છે, તે પોતાનું છે, આત્માનું છે, અને આ મલિનતા રાગ દ્વેષ મોહરૂપ જે છે એ પેલા દ્રવ્ય કર્મ રૂપે છે, એ જડ પુદ્ગળની છે, એવું જ્યારે એને ભેદ જ્ઞાન થાય છે ત્યારે એ ભાવક ભાવ જે દ્રવ્ય કર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદ જ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવ રૂપ સ્થિત થાય છે. ચૈતન્યના અનુભવ રૂપ સ્થિત થાય છે એટલે પોતે પોતાના સ્વરૂપનો જેવો સ્વભાવ ભાવ છે એવા સ્વભાવ ભાવ રૂપે એ ઠરે છે. ભાવાર્થમાં પણ એ જ વાત સમજાવવામાં આવી છે કે જ્યારે એ ભેદ જ્ઞાન કરે છે ત્યારે એને પછી એ મોહ છે એ રહેતો નથી, મોહ એનો કોઈ રીતે સંબંધમાં રહેતો નથી. મોહનીય કર્મનો ઉદય આવે છતાં પણ એ મોહનીય કર્મના ઉદયને કારણે થતો મોહરૂપ ભાવ એ પુદ્ગળરૂપ છે અને એવા પુદ્ગળરૂપ ભાવને એ પોતે પોતાના જ્ઞાનના બળથી એ જુદો કરી નાખે છે. પોતે જ્ઞાની છે, જ્ઞાયક છે અને પોતાનું ચૈતન્યપણું જે છે તે ઉપયોગાત્મક છે અને પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપના લક્ષ્ય છે એટલે એને એ જુદું પડી જાય છે. અને ટીકામાં બે કારણ આપીને સમજાવવામાં આવ્યું કે એ મોહ સાથે એને સંબંધ નથી અને બે કારણમાં પહેલું કારણ એ આપ્યું જે સામાન્ય રીતે આપણે સિદ્ધાંત તરીકે સમજીએ છીએ તે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં એ રીતે આ પુદ્ગળ કર્મ છે, દ્રવ્ય કર્મ છે, મોહનીય કર્મ એનો ઉદય છે અને એના કારણે એ મોહ રૂપ ભાવ થયો છે એ પણ એ પરભાવ છે, પુદ્ગળ રૂપ છે, એ જળ રૂપ છે અને એ આ ચેતન ભગવાન આત્મા જે જુદું દ્રવ્ય છે એને એ પુદ્ગળના ભાવરૂપે મોહના ભાવરૂપે પરિણમાવી શકે નહીં, એ રૂપે કરી શકે નહીં, એક કારણ એ આપવામાં આવ્યું. અને બીજું કારણ શું આપવામાં આવ્યું કે પોતે ભગવાન આત્મા જ્ઞાયક સ્વભાવ છે, એ જ્ઞાયક સ્વભાવ છે એટલે એને જ્યારે અનુભવમાં આવે છે, અનુભૂતિમાં આવે છે તો એનો જે સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે એ આનંદ રૂપે એને અનુભવાય છે. જ્યારે પેલો મોહ જે છે એ તો દુઃખ રૂપે અનુભવાય છે, આકુળતા રૂપે અનુભવાય છે, એ જળ રૂપે ખ્યાલમાં આવે છે. એટલે એનું લક્ષણ જે છે તે જળ છે અને ચેતન જે છે એ ચેતન રૂપે અનુભવાય છે, જ્ઞાન રૂપે અનુભવાય છે. એટલે એના એ લક્ષણ ભેદથી એના સ્વાદ એને જે આવે છે, અનુભવ થાય છે એ બંને જુદા છે એટલે એમ થતાં એ મોહથી એ ભિન્ન પડી જાય છે, એને ભેદ જ્ઞાન થઈ જાય છે અને એમ એને મોહ સાથેનો કોઈ સંબંધ રહેતો નથી. આમ બે કારણ એમાં જણાવવામાં આવ્યા, ભાવાર્થમાં સ્પષ્ટતા કરવામાં આવી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યા છે એમાંથી આપણે થોડી વાતો લઈએ, વધારે વિશેષતાથી સમજીએ. ગુરુદેવે ખૂબ ભાવવાળી વાતો કરી છે, પ્રવચનની અંદર એક જે વાત કરી છે એ દ્વારા આપણને સમ્યક દર્શન તરફ પુરુષાર્થ કરવાનું ખૂબ ખૂબ મન થાય એવી બધી વાતો એમાં કરવામાં આવી છે. આપણે પ્રવચન રત્નાકર લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો, એમાં પાના નંબર 190, પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 190, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 202, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 202, એમાં ગાથા 36 ટીકા ઉપરનું પ્રવચન, ત્યાંથી શરૂઆત કરીને આપણે લઈએ કે નિશ્ચયથી એટલે ખરેખર શું છે. નિશ્ચયથી તો કે ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવક રૂપ થતો જે કર્મનો ઉદય, મોહનીય કર્મનો ઉદય એ ભાવક રૂપ થઈ અને અહીંયા પ્રગટ થયો છે એની વાત કરી કે તેના વડે રચાયેલો જે ભાવ્યરૂપ મોહ તે મારો કાંઈ પણ લાગતો વળગતો નથી. એ જો એનો લાગતો વળગતો હોય તો એ ભાવ્ય થઈ જાય, પણ એનો લાગતો વળગતો નથી, એ રચાયો છે મોહનીય કર્મને કારણે. કર્મના નિમિત્તથી રચાતા મોહ ભાવને અને મારે કાંઈ પણ સંબંધ નથી. સ્પષ્ટ કહ્યું છે કર્મના નિમિત્તથી રચાતા મોહ ભાવને અને મારે કાંઈ પણ સંબંધ નથી, કેમ કે હું જ્ઞાયક ભાવ છું અને રાગ ભાવ વડે મારું થવું એ અશક્ય છે, મારામાં મોહ છે જ નહીં. રાગ ભાવ વડે મારામાં એવો ભાવ થવો એ અશક્ય છે, હું બદલાવું એમ બને નહીં અને મારામાં મોહ છે જ નહીં, હું તો નિર્મોહી ભગવાન આત્મા છું. બહુ સુંદર વાત મૂકી છે ગુરુદેવે, હું ભગવાન આત્મા છું એટલું જ નહીં, હું નિર્મોહી, મારામાં મોહ છે જ નહીં, હું નિર્મોહી ભગવાન આત્મા છું. 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ, 14 પ્રકારના આપણે જાણીએ છીએ, મિથ્યાત્વ, 4 કસાય અને 9 નો કસાય, એમ કરીને 14 એ અભ્યંતર પરિગ્રહ, અને 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ એ આપણે જાણીએ છીએ, ક્ષેત્ર વાસ્તુ એટલે મકાન વગેરે, સોનું ચાંદી, ધન ધાન્ય, દાસ દાસી, વસ્ત્ર, વાહન વાસણ, એ બધું એમાં આવી જાય છે. બાહ્ય પરિગ્રહ એ સર્વ મારામાં છે જ નહીં, કોઈ બાહ્ય પરિગ્રહ પણ મારામાં નથી, અને આ જે અભ્યંતર પરિગ્રહ એ પરિગ્રહો પણ મારામાં નથી. મારામાં એટલે આત્મામાં, હું શુદ્ધ આત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું, ત્રણેય કાળ શુદ્ધ જ છું, એમાં એ કોઈ વસ્તુ છે જ નહીં. બાહ્ય પરિગ્રહ પણ નથી અને અંતરંગ પરિગ્રહ પણ નથી, અભ્યંતર પરિગ્રહ કે બાહ્ય પરિગ્રહ મારામાં નથી, તેમજ બાહ્ય પરિગ્રહ પ્રત્યેનો રાગ પણ મારામાં નથી. બાહ્ય પરિગ્રહ જે ગયા એમાં એના પ્રત્યેનો રાગ પણ મારામાં નથી, મારામાં એટલે આત્મામાં. પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ ઉઠે છે તે મારા સ્વરૂપમાં છે જ નહીં. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે ભાઈ, આનાથી વધારે સ્પષ્ટ શું કહેવાય. પરિગ્રહ જે છે બધું પડ્યું છે ને ઘરમાં, આ બધો કોમ્પ્યુટર ને ફર્નિચર ને બધું છે, તો એના પ્રત્યેની જે વૃત્તિ ઉઠે છે પરિગ્રહ પ્રત્યેની, મારાપણાની જે છે, એ ખરેખર મારા મૂળ સ્વભાવમાં નથી, મારા આત્મામાં એ છે જ નહીં. આત્મામાં એવું કંઈક ગ્રહણ કરી શકે અને છોડી શકે એવું આત્મામાં કંઈ છે જ નહીં. આત્મામાં તો ઉલટો એવો ગુણ છે કે જેને કારણે થઈ અને કોઈ વસ્તુને ગ્રહણ કે ત્યાગ કરી શકે નહીં, એવો એક ગુણ છે. એટલે એ કંઈ ગ્રહણ પણ કરતો નથી અને ત્યાગ પણ કરતો નથી. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ એ જે કહેવામાં આવે છે એવો ગુણ છે, એને કારણે આત્મા તો કંઈ ગ્રહતો નથી અને ત્યાગતો પણ નથી. એટલે પરિગ્રહ આત્માની અંદર તો છે જ નહીં, એને તો પરિગ્રહ ધાર્યો જ નથી. એ જે કંઈ છે એ બધું બહાર છે, માન્યતામાં પડ્યું છે, એવી યોગ્યતા, ક્ષણિક યોગ્યતામાં એ બધું રહ્યું છે. એટલે મારા સ્વરૂપમાં તો છે જ નહીં, ચોખ્ખું જ મૂક્યો છે, જકાર જ કહેતા એના ઉપર વજન આવે છે અહીંયા, કે પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ ઉઠે છે તે મારા સ્વરૂપમાં છે જ નહીં. જેને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ છે તેને બાહ્ય પરિગ્રહનો ત્યાગ અસદભૂત વ્યવહારને કહેવાય છે. જો વસ્ત્ર અને વાસણ એ બાહ્ય પરિગ્રહમાં કહ્યા છે, એટલે વસ્ત્ર અને પાત્ર સર્વ પરિગ્રહ ત્યાગી નિર્ગ્રંથ એ કોણ હોય? મુનિ જ હોય. મુનિને વસ્ત્ર પાત્ર પણ હોય નહીં, બાહ્ય પરિગ્રહ એવા હોય જ નહીં. અહીંયા તો વાત બીજી કહેવી છે કે કોઈ પણ પ્રકારના પરિગ્રહ મારામાં છે જ નહીં, એટલે મને એના પ્રત્યેની કોઈ વૃત્તિ પણ ઉઠતી જ નથી, એટલે એના પ્રત્યે મને રાગ કે દ્વેષના કોઈ ભાવ થતા નથી, અને એવા રાગ દ્વેષ મૂળરૂપ મારા પરિણમન થતા નથી, એ મારાથી તદ્દન ભિન્ન વસ્તુ છે, એમ અહીંયા ગુરુદેવે સમજાવવું છે. આગળ અહીંયા કહે છે કે અહીં કહે છે કે પુદ્ગળ દ્રવ્ય ભાવક રૂપે થઈને મોહને રચે છે. અહીં જે મોહની વાત છે તે ચારિત્ર મોહની વાત છે, સંકિત પછીની વાત છે, મિથ્યાત્વની વાત નથી. સંકિત પછી સમ્યક દર્શન થયું છે અને પછી ચારિત્ર મોહનીય હજી બાકી રહ્યું છે, ત્યારની વાત છે, એટલે મિથ્યાત્વની વાત નથી. એટલે પરતરફના વલણવાળો જે ભાવ, પરતરફના વલણવાળો, પરતરફના ઝુકાવવાળો જે ભાવ છે, પરતરફની રૂચિવાળો જે ભાવ છે, એ કેવો છે? એ રાગ દ્વેષ છે, એ મોહ છે, અને તે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. પરતરફની સાવધાનીનો જે ભાવ તે મારો નથી. આ મોહ છે ને એ પરતરફની સાવધાનીનો ભાવ છે, ખરેખર તો પરતરફ એને કોઈક પ્રકારે એને સાવધાની વર્તે છે, એ મોહ છે. એ દ્વેષના રૂપે હોય કે રાગના રૂપે હોય, પણ એ સાવધાની તો છે જ, પર તરફની સાવધાની. પર તરફનું લક્ષ જાય છે, પર તરફની સાવધાની એ રાગથી જાય છે કે દ્વેષથી જાય છે, એ બંને કોઈ પણ રીતે જાય, એ સારું લાગે કે ખરાબ લાગે, એ ગમે તે રીતે જાય, ઇષ્ટપણે જાય કે અનિષ્ટપણે, પણ એ પર તરફની સાવધાનીનો જે ભાવ છે, મોહ છે, એ રાગ દ્વેષ મોહ જે છે, એની વાત અહીંયા કરે છે કે એ મારા સ્વભાવથી તદ્દન ભિન્ન છે, મારા સ્વભાવમાં નથી, એ મારો કંઈ પણ સંબંધી નથી. મારા સ્વભાવ તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો છે. મારો જે સ્વભાવ, શુદ્ધ ત્રિકાળ સ્વભાવ, ત્રણેય કાળ એક સરખો શુદ્ધ રહેવાવાળો જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાન સ્વભાવ છે, એના તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો છે. પણ પર તરફની સાવધાનીનો જે ભાવ એ મારો છે જ નહીં, મારો હોઈ શકે નહીં, એ ભાવ મારો હોઈ શકે નહીં. એ અન્ય ભાવ, એ વિકારી ભાવ, એ વિભાવ ભાવ, એ તો પર્યાયમાં છે, એ ક્ષણિક વસ્તુ છે, એવી યોગ્યતાને કારણે થાય છે, એ પોતાના પ્રમાદને કારણે થાય છે. પોતે પુરુષાર્થ સાચી દિશામાં નથી કરતો તો થાય છે, અથવા પ્રમાદી થયો છે તો થાય છે, પોતે મૂંડ થયો છે તો થાય છે. પણ જો પોતે મૂંડ નથી થયો અને જ્ઞાની થયો છે તો પછી એ ભાવ તરત છૂટે છે. પોતાને જ્ઞાની થઈને પુરુષાર્થ વર્તે છે તો પછી એવા કોઈ મોહ રાગ દ્વેષના ભાવ એનામાં રહેતા જ નથી, એના ઉત્પન્ન થતા જ નથી, પર્યાયમાં પણ પછી એ રહેતા નથી. સ્વરૂપમાં તો છે નહીં, પણ પછી એ પર્યાયમાં પણ રહેતા નથી. પોતે શુદ્ધ ભાવે પરિણમી જાય છે તો પર્યાયમાં પણ એ પછી એવા ભાવ કોઈ હોતા જ નથી, કેવળી ભગવાનને એવા ભાવ કોઈ હોતા જ નથી, ઉત્પન્ન જ નથી થતા, છૂટી જાય છે. એ સાચું પ્રત્યાખ્યાન છે, એ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન સ્વરૂપે પોતે પરિણમી જાય તો કોઈ એવા વિભાવ ભાવ, વિકારી ભાવ, પર ભાવ, મોહના ભાવ, રાગના ભાવ, દ્વેષના ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ કોઈ રહેતા નથી, ઉત્પન્ન જ થતા નથી, માત્ર પોતે જ્ઞાન આનંદમાં જ રહે છે. જ્ઞાન આનંદ સહજાનંદ પ્રભુ આત્માને અને પર તરફના સાવધાનીના ભાવને કાંઈ લાગતું વળગતું નથી, બંને તદ્દન ભિન્ન વસ્તુ છે. પ્રભુ પોતાના સ્વરૂપને જરાક ઊંડાણમાં જઈ અને તપાસવાની જરૂર છે ભાઈ. જ્ઞાન આનંદ સહજ આનંદ પ્રભુ આત્માને અને પેલા પર તરફના સાવધાનીના ભાવને, રાગના દ્વેષના વગેરે ભાવને કાંઈ લાગતું વળગતું નથી. ભાવક મોહકર્મ અને તેની તરફના વલણવાળો જે ભાવ છે તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી. કારણ કે આપણે કારણ જાણીએ છીએ, બંને કારણ આપણે ફરી ફરીને કર્યા છે, એ જ વાત હવે ગુરુદેવ સમજાવે છે આપણને, જે ટીકામાં આપણે બે કારણ લીધા છે. કારણ કે એક ચૈતન્ય ધાતુ જ્ઞાયક સ્વભાવ ભાવનું પરમાર્થે પરના ભાવ વડે થવું, ભાવ્યરૂપ થવું અશક્ય છે. પેલું પર એ આ જ્ઞાયકને બદલી નાખે એવું બને, કોઈ આપણને બદલી નાખે, ભગવાન આત્મા ચૈતન્ય ઘન એને બદલી નાખે એવું બને જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે કારણ કે એક ચૈતન્ય ધાતુ નાયક સ્વભાવ ભાવનું પરમાર્થે પરના ભાવ વડે થવું, બીજાના ભાવરૂપે થઈ જવું, એટલે ભાવ્ય થવું, પેલા ભાવકના સાથે જોડાઈને ભાવ્યરૂપ થવું એ અશક્ય છે, એ અશક્ય છે. ધર્મી જીવ આગળ વધીને પછાણ કરે છે એની આ વાત છે, એટલે પ્રત્યાખ્યાન કરે છે એની વાત કરી છે. અને જડ મોહકર્મ તે ભાવક છે, અને આત્માનો ઉપયોગ જે પર તરફના વલણવાળો થઈ રાગ દ્વેષ ભાવયુક્ત પરિણમે છે તે તેનું ભાવ્ય છે. જ્યારે એ પર તરફનું લક્ષ્ય કરી અને એમાં જોડાય છે તો એ ભાવ્ય થાય છે અને પેલો ભાવક થાય છે. ઉદગળ દ્રવ્ય ફળ દેવાના સામર્થ્ય પ્રગટ થઈને ભાવક રૂપે થાય છે ત્યારે તેના નિમિત્તે પર તરફનો વિકારી ભાવ મોહ રચાય છે. આપણે આ કરી જાય છે મોહ, જીત મોહમાં આપણે આ વાત કરી છે, ક્ષીણ મોહ વખતે પણ આ વાત આપણે કરી છે. એને તો એ જીતી લે છે. કઈ રીતે જીતી લે છે? કે પોતાના સ્વભાવમાં જઈને જીતી લે છે, ભેદ જ્ઞાન કરીને જીતી લે છે. એને તો એનો તો એક ક્ષય કરે છે, એ વાત આપણે આગળ આવી ગઈ છે. અહીંયા ફરીથી વાત લીધી છે એ ગાથાની કે એના નિમિત્તે પર તરફનો વિકારી ભાવ એ મોહ રચાય છે અહીં કહે છે કે આ મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. અહીંયા હવે એ મોહ એનો સંબંધી નથી રહ્યો, કારણ કે એને જ્ઞાન છે ને એટલે એને સંબંધી નથી રહ્યો. પેલા જીત મોહ હતો ત્યારની વાત જુદી હતી, ત્યારે તો એ જ્ઞાન કરી અને પોતાના સ્વભાવમાં જઈ અને એને જીતતો હતો. અહીંયા તો એને હવે એવો મોહ રચાતો જ નથી. કેમ નથી રચાતો? એના કારણ બે આપ્યા, કેમ કે પોતે જ્ઞાયક થયો છે ને એટલે એને એ કારણ બરાબર લાગુ પડે છે કે એના સ્વભાવની અંદર એ ફેરફાર કરી શકે નહીં. એક કારણ એ આપ્યું અને બીજું એ કારણ આપ્યું, પોતે જ્ઞાન સ્વભાવી છે એટલે એ સ્પષ્ટ ભેદ જ્ઞાન કરી અને બંનેને જુદા પાડી શકે છે એટલે એને મોહ થતો નથી. એટલે અહીં કહે છે કે આ મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, કારણ કે હું તો જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા રૂપ, જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા રૂપ, જ્ઞાન દર્શનની શક્તિ એની વ્યક્તતા કઈ રીતે થાય? ઉપયોગ દ્વારા. જ્ઞાન દર્શનની શક્તિ છે એ કઈ રીતે એની વ્યક્તતા થાય? ઉપયોગ દ્વારા. તો કે જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા રૂપ, જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છું. કોણ? હું ભગવાન આત્મા. તો જ્ઞાન દર્શન શક્તિ ની વ્યક્તારૂપ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છું એટલે કે હું જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ છું. જેમ કર્મ ભાવક રૂપે થાય છે તો મોહ રચાય છે, તેમ હું જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવી તત્વ છું અને એ રૂપે થઉં છું અને એ રૂપે રહું છું. હું જ્ઞાન દર્શન ના ઉપયોગ સ્વરૂપ છું અને એવા ઉપયોગ સ્વભાવી હોવાથી એવા રૂપે રહું છું. તો પછી શું થાય? પેલો મોહ ક્યાંથી રહે? મોહ રહેતો જ નથી. હું જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવી તત્વ છું, જેથી મારી પર્યાયમાં જ્ઞાન દર્શન શક્તિની વ્યક્તતા થાય અને એ વ્યક્તતા રૂપ ઉપયોગ તે મારી ચીજ છે. પરંતુ મોહ એ કઈ મારી ચીજ નથી, હું તો જ્ઞાન સ્વભાવી છું. જ્યારે મોહ છે એ કઈ મારા સ્વભાવમાં નથી, હું જ્ઞાન દર્શન ઉપયોગ સ્વભાવી છું એ મારી ચીજ છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગ એ મારી ચીજ છે, પણ એ કઈ મોહ છે તે કઈ મારી ચીજ નથી. કર્મના નિમિત્તે થતા રાગ દ્વેષના પરિણામ જે ઉપયોગમાં ઝળકે છે તે હું નથી. રાગ અને દ્વેષ એના પરિણામ એ ઉપયોગમાં ઝળકે છે પણ એ હું નથી. હું તો જ્ઞાયક સ્વભાવી, શુદ્ધ ચૈતન્ય ઉપયોગ સ્વભાવી એવો ભગવાન આત્મા છું. હું કઈ એ ઉપયોગમાં જે રાગ દ્વેષના પરિણામ ઝળકે છે એ રૂપે હું નથી. એટલે એવા મારા શુદ્ધ ચૈતન્ય ઉપયોગ સ્વભાવી વસ્તુનું એટલે આત્માનું વિકાર રૂપ ભાવ્યપણે થવું અશક્ય છે. વધારે સ્પષ્ટતાઓ કરી છે ગુરુદેવે. આપણે થોડીક સ્પષ્ટતાઓ આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી